ચલો વાત કરીએમાં આજે આપણી સાથે એવી વ્યક્તિ છે કે જેને જીવનમાં એક નાનકડી જગ્યાએથી લઈને એક મોટા શહેર સુધી પોતાની સફળતાનો રસ્તો પસાર કર્યો છે. એમની પ્રસિદ્ધિઓ પહેલાં કહીશ કે એમને જે જીવનમાં અચિવમેન્ટ્સ મેળવ્યા છે અને પછી તમને વ્યક્તિ સાથે મળાવીશ. તો એમની શરૂઆત કરીએ તો છૂલે આસમાં નામનું એક વિડીયો આલ્બમમાં એમને કામ કર્યું, ઝૂમે નાચે ગાયે જે તમે જોયું જશે રિયાલિટી શો જેમાં સરોજ ખાન જજ હતા, જબ તુમ કહો મૂવી જે હાલમાં એમેઝોન પ્રાઇમ પર છે એમાં પણ એમને કામ કર્યું છે, કાંચી કે એક બહુ મોટી વ્યક્તિ કહેવાય, સુભાષ ઘાઈ જેમની સાથે એમને આસિસ્ટન્ટ કોરિયોગ્રાફી કરી છે, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, સુહાની સે એક લડકી આ સિરિયલો જે દરેકના ઘરમાં જોવાય છે એ સિરિયલોમાં પણ એમને કામ કર્યું છે, અને એક બીજી ગુજરાતીઓ માટે તો આમ કહેવાય ને પ્રાઉડ, એમનું પિક્ચર સફળતા 0 કિલોમીટર જેમના પોતે ડાયરેક્ટર છે, લવ લોકડાઉન જેમની શોર્ટ ફિલ્મ આવી, એની પછી આવી કહાનીવાલા કે જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે એક રાઇટરની એવી હાલત થઈ ગઈ કે એને પોતાના લખેલા લેખો વેચવા માટે નીકળવા પડ્યું એક લારીમાં લઈને. એની એક જર્ની છે, તમે જોશો તો ઘણી મજા આવશે. અને અંતે 10 ઇન્ટરનેશનલ એવોર્ડ જેને પ્રાપ્ત થયા એ બિલીવર. તો મળીએ એવા જ એક વ્યક્તિને જેનું નામ છે અક્ષય યાજ્ઞિક. આપનું વેલકમ છે.
થેન્ક યુ સો મચ.
350 રૂપિયા લઈને બોમ્બે જવું, સ્ટેશન પર રહેવું અને આજે ડાયરેક્ટર બનવું અને ફિલ્મ બનાવી, એવા જ વ્યક્તિ આપણી સાથે છે. શરૂઆત કરીશું એવા દિવસો કે સફળતા પહેલાંના કે જે દરેક વ્યક્તિએ પસાર કર્યા હોય. સવાલ છે પહેલો, 350 રૂપિયા તમારા ખિસ્સામાં હતા અને તમે બોમ્બે ગયા હતા, કેવા દિવસ થયા હતા?
આપણે પહેલાં ફ્રીમાં જ ગયેલા બોમ્બે, 350 માં બી ટિકિટ ના તો ખર્ચા, લાલ ટિકિટ પર જ એવું ટ્રેનમાં, ને મુંબઈ ગયા એટલે મુંબઈ આપણું કોઈ ગોડફાધર નહીં યાર, સૌથી પહેલી વસ્તુ તો એટલે આપણે ગયા એટલે આપણે એક કોન્ટેક થ્રુ ગયા હતા કે ચલો આપણે એક વસ્તુ કરવાનું, પણ હું 10-15 દિવસ પહેલાં પહોંચી ગયો હતો. હવે રહેવાનું તકલીફ થઈ ગઈ કે એ ભાઈ ફોન જ ના ઉઠાવે, મુંબઈમાં આવું ઘણી વાર થઈ જાય કે તમે જ્યાં જતા હોય તો ફોન ના ઉઠાવે, એટલે ફોન ના ઉઠાવે તો મુંબઈ જેવા સિટીમાં 350 રૂપિયા લઈને જવું ગઈ. એટલે હું લગભગ 10-12 દિવસ જેવો હું બોરીવલી સ્ટેશન પર રોકાયો હતો. મારા કેટલાક ક્લિક્સ પણ છે અને આજે પણ એ લોકો મને ઓળખે છે, જે ત્યાં જે પણ બેગર્સ છે જે ભીખ માંગતા હોય કે જે પણ જે લોકો છે એ લોકો ઓળખે છે મને હજુ. એટલે કહાની વાર્તા ત્યાંથી શરૂઆત થઈ હતી.
તમે આટલી ફિલ્મ કરી, આટલી શોર્ટ ફિલ્મ કરી, ઘણી બધી સિરિયલ્સમાં કામ કર્યું અને તમારું મૂવી સફળતા 0 કિલોમીટર પ્રગતિના પંથે છે.
હવે કેવું છે કે સફળતા 0 કિલોમીટર તો એક કહે ને કે રિઝલ્ટ છે, એની પહેલાંની તપસ્યા બહુ લાંબી છે, કારણ કે એ તો મારું 2020નું પ્રોજેક્ટ છે. એ પહેલાં ઘણું મારું મતલબ એક છે સ્ટ્રગલ. ભરૂચમાં જ એક એઝ અ ડાન્સ કોરિયોગ્રાફરની રીતે આપણે સ્ટાર્ટઅપ લીધું હતું. એઝ અ ડાન્સ કોરિયોગ્રાફર આપણે ભરૂચમાં સ્ટાર્ટ કર્યું હતું 2005માં, કે જે ભરૂચ સિટીમાં. એ પહેલાં હું એક નાનકડા ગામમાં રહેતો હતો. હા, એટલે મેં સ્કૂલિંગ છે ને ભરૂચથી જ કર્યું અને કોલેજ મારી મેં નર્મદા કોલેજ મારી કરી. તો મારું પહેલેથી ડાન્સમાં ઘણું એવું મારું એ હતું, પણ પહેલેથી જ એક્ટિંગનો બી એટલો જ કીડો, કારણ કે થિયેટર બચપનથી જ કરવાનું ચાલુ કરી દીધું. કારણ કે અમારા ગામમાં છે નાનોમથી એક પરિવાર, સ્વાધ્યાય પરિવાર, ત્યાં એક આવા ડ્રામાઝને બધું થતું હતું, એટલે ત્યાંથી શરૂઆત કરી દીધી હતી એક્ટિંગની. ને ત્યાં પણ હું ડાયરેક્શન જેવું કરતો હતો કે ભાઈ આવું કરજો આવું કરજો તો આ સરસ લાગશે, અને પબ્લિકને ગમતું હતું. હવે આપણે ગમે તે કરતા હોય પણ પબ્લિકને ગમે ને એ સરસ, એટલે આપણને એવું લાગ્યું કે આપણામાં આ આવડત છે થોડી ઘણી, તો આને કદાચ આપણે કરી શકીએ, પરસ્યુ કરી શકીએ. પણ આપણે ડાન્સમાં પહેલેથી જ હતા ઇન્વોલ્વ, એટલે ડાન્સ ક્લાસથી શરૂઆત કરી. અને ડાન્સ ક્લાસથી શરૂઆત કરતાં 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 ધીરે ધીરે ધીરે, પણ પેલું કહેત ને કે બધું સરસ ને મસ્ત માખણની જેમ ચાલ્યા કરે ને તો મજા જ ના આવે.
તમને એવું લાગતું હશે કે શરૂઆત સારી હોય એટલે આમ બધું જ સારું થાય, પણ ના, એક એવો પ્રસંગ કે તમે પણ સાંભળીને છે ને આમ અંદરથી ધૂજી જાઓ, અને એમાંય પાછું કોઈ નબળો વ્યક્તિ હોય ને, અરે યાર બહાના કાઢ્યા, આવા દિવસો હતા, આવું થયું હતું, એમની લાઈફમાં પણ પ્રસંગો બન્યા હશે. પૂછીએ શું છે એ વસ્તુ.
એવા એટલે કેવું છે કે પ્રસંગો છે ને એવા છે કે જે મને એવું લાગે છે, પેલું કે ને જેની ગોદડી જાય ને એને ઠંડી લાગે, એવું કહેવત છે. એટલે મારી બી ગોદડી ગઈ હતી ને મને ઠંડી કેવી લાગી હતી મને જ ખબર છે. એટલે કેવું છે કે લાઈફમાં મને બહુ, મારું 2008 ને 2009 જે વર્ષ હતું ને એ મારા લાઈફનું સૌથી, આજે પણ મને હું જો યાદ કરું ને તો આજે પણ મારા અંદર કદાચ આંખોમાં આમ બીક તો મને ડર જેવું મને એ લાગવા માંડે છે કે એક છોકરો જે માણસ ડાન્સની લાઈનમાં ભરૂચમાં નામ બનાવી લીધું ડાન્સ કોરિયોગ્રાફીમાં, એ પછી એની જ ભૂલને કારણે કોઈક ગલત સંગતને લીધે કંઈક એને કર્યું નહોતું, તે છતાં પણ એની પર એક ક્લેમ આવી જાય કે કેસ થઈ જાય કે એ જેલમાં જવાનું આવે, તો એના માટે, અને એક બ્રાહ્મણ ફેમિલીમાંથી બિલોંગ કરું છું તો મારા માટે એ બહુ શરમજનક વાત થઈ ગઈ હતી. અને એ પછી આવી રીતના જ જે આ કેમેરા ને બધું છે એવી રીતના જ મને પણ તે વખતે મારા હાથમાં સ્લેટ હતી, પોલીસ સ્ટેશન હતું. અને એટલે આજે હું લગભગ 24 દિવસ જેવો હું જેલમાં હતો, મને ઘણું બધું અંદર પણ શીખવા મળ્યું. પણ પછી એ પછીના દિવસો જે હતા ને એના પેલું અંદર પછી બહાર આવો ને પછીના દિવસો છે ને તમને આંગળી ચીંધતા સમાજના લોકો એ બાકી ના રાખે. અને મારા ફાધર મધર મારું ફેમિલીમાં કોઈ પોલીસ સ્ટેશન કોઈ જોયું નહોતું. આ પ્રસંગ બહુ મોટો છે પણ હું આટલું ટૂંકમાં જ કહીશ. અને એ પછી જે મારી હાલત થઈ એ પછી પાછો એવો પ્રસંગ આવ્યો કે જે એક મારા બોડીમાં, મતલબ હેલ્થ, જ્યારે આપણું બોડી સાથ ના આપે ને ત્યારે માણસ હલી જાય, જલ માણસ કરે છે ને બધી વસ્તુથી લડી લેશે, પણ જ્યારે એની બોડી સપોર્ટ ના કરે ને ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે. એટલે મારી બોડીએ પણ મારો સાથ છોડ્યો. રાઈટ લેગ અને રાઈટ હેન્ડ, મારા L7 ને બધું મારું સ્પાઇનલ કોર્ડમાં પ્રોબ્લેમ આવ્યો. સ્લીપ ડિસ્ક પછી ડિસ્ક તૂટી જવી એ બહુ અઘરું છે, મતલબ સ્લીપ ડિસ્ક પછી મને બહુ મેજર ઇન્જરી થઈ ગઈ અને એના લીધે મારો લેગ પેરાલિસિસમાં મારે લગભગ 8 મહિના સુધી તકલીફ થઈ હતી, બેડ રેસ્ટ. અને જ્યારે યંગ છોકરાનું જ્યારે એનો 55-60 વર્ષનો બાપ જ્યારે એની સેવા કરે ને તો એ બહુ તકલીફવાળું કામ કહેવાય. અને એ વસ્તુ મારા માટે બહુ શરમજનક હતી. પેલા પ્રસંગ પછી આ પ્રસંગ બનો, અને એ પ્રસંગથી ધીમે ધીમે ઉઠ્યા પછી સીધો એક બીજો એવો મોટો પ્રસંગ બનો કે જેમાં હું સોની ચેનલ પર એન્ટરટેનમેન્ટ કે લીએ કુછ ભી કરેગા કરીને એક પ્રોગ્રામ આવતો હતો, મને ખ્યાલ હશે. ત્યાં મેં હું પહેલાં બહુ બોડી ફાયર કરતો હતો અને બોડી ફાયર ને બધા ડાન્સ કરતો હતો. એટલે મેં વિચાર્યું કે ચલો અજમાઈએ, કદાચ નામ કરીએ તો કદાચ તાળીઓના ગડગડાટની સાથે પેલી ઇમ્પ્રેશન કદાચ છુપાઈ જાય તો કદાચ ટ્રાય કરીએ. તો એ કરવામાં પણ મારું મોડું બળી ગયું અને મારે સર્જરી કરવી પડી, તો ઘણી બધી પ્રોબ્લેમ, અને એમાં પણ મારા લગભગ 8 મહિના બગડી ગયા, 8-10 મહિના. તો એ બધું હતું. પછી વિચાર્યું કે હવે તો ફાઇટ કરવી જ પડશે, કારણ કે એના સિવાય કોઈ ઓપ્શન નથી. કારણ કે પછી કેટલું હેરાન કરશે મને, હવે જેટલું હેરાન કરવું એ કરી લીધું છે. હવે તો બધું જ જોઈ લીધું, હવે તો બધું પેન જોઈ લીધું, પેનની અપાર સીમા હદ જોઈ લીધી. હવે શું. એટલે હવે પછી 350-વાળો સીન આવે કે ભાઈ પપ્પાએ કીધું કે હવે તું મુંબઈ જા, ને પછી મુંબઈ કોઈ ગોડફાધરને એના વગર જવું, પણ મારા માટે મેં મુંબઈ માટે જ બન્યો તો મને ઘણા લોકોએ કીધું કે તું મુંબઈ જતો રહે, મુંબઈ તારા જેવા લોકોનું કામ છે, આવા આર્ટિસ્ટિક લોકોનું. હું લખતો તો પણ
સપનો કી દુનિયા, ને
સપનો કી દુનિયા, યસ યુ કેન સી કે ડ્રીમ સિટી. તો આ મારી એક પાસ્ટ છે, જે પાસ્ટને હું જિંદગીમાં ભૂલું નહીં, પણ એના કપડાં જે છે ને પાસ્ટના, એ કપડાં હજુ પણ મારા કબાટમાં છે. એટલે એ હું કોઈ દિવસ કપડાં હું જ્યારે પણ, એટલે હું કદાચ મને મારા ફ્રેન્ડ્સ પણ કહે બહુ ડાઉન ટુ અર્થ છે જસ્ટ બીકોઝ ઓફ માય ક્લોથ્સ, કે એ કપડાં મારા હજુ પણ એવા જ છે, હું એવો જ છું હજુ પણ. એટલે મેં જોઈને નીચેથી જમીનથી જોઈને બધું આ જગ્યા પર પહોંચ્યો છું નાનીયમથી, જે પણ તમે કહો છો, જે પણ શીખું જ છું હજુ પણ. આ રીતની કહાની છે વાર્તા આપણી.
તમારી એક હાલની જ એક શોર્ટ ફિલ્મ બિલીવર, જેને 10 ઇન્ટરનેશનલ એવોર્ડ્સ મળ્યા છે, તેના માટે તમને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ
સો મચ.
તો એ બિલીવર આપણા દર્શકોને શું કહેવા માંગો છો?
એકચ્યુઅલી બિલીવર પહેલાં પણ મેં લગભગ, એક લોકડાઉન જ્યારે આવી જાય ને, લોકડાઉન આવી ગયું તો બધાની હાલત તમારી પણ, તમને ખ્યાલ હશે કે લોકડાઉનમાં બધાની પરિસ્થિતિ બહુ બદલાઈ ગઈ. મતલબ એવું કોઈ આપણે જોયું જ નહોતું કે આવું વિચાર્યું જ નહોતું કે આવું પણ કંઈક થઈ શકશે. અને એ અરસામાં મારા જેવા આર્ટિસ્ટની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી, તો તે વખતે બહુ બધા નેગેટિવ વિચાર ને બધું આવી જાય માઇન્ડમાં, અને એવા મને પણ આવે, બધાને જ આવે, સ્વાભાવિક છે. તો મને એવું લાગ્યું કે પાછું રિપીટ તો નથી થતી ને સાયકલ, રાઇટિંગ પર અડી રહ્યો અને રાઇટિંગ ચાલુ રાખ્યું. એટલે મેં સૌથી પહેલાં લવ લોકડાઉન કરીને એક શોર્ટ ફિલ્મ બનાવી એ અરસામાં, એટલે હું એની વાત કરી રહ્યો છું. અને પછી કહાનીવાલા બનાવી, કહાનીવાલામાં એક રાઇટરની શું હાલત થઈ તમે જોઈ છે લગભગ બરાબર. અને પછી મેં બિલીવર લખી, અને બિલીવરનું સૌથી સારો એક્સપિરિયન્સ એ રહ્યો, મારી લાઈફની સૌથી મોટી ખુશી, મતલબ મને જે પેલું કહે ને કે ઇતની ખુશી એ ટાઈપનું ફીલ જે થયું તે બિલીવરમાં થયું. કારણ કે પેરિસ ફિલ્મ ફેસ્ટિવલ ઇન્ટરનેશનલમાં લગભગ 12,000-15,000 ફિલ્મો આવતી હોય સાહેબ, એમાંથી ઓલ ઓવર વર્લ્ડમાંથી, અને એમાં ઇન્ડિયન ફિલ્મ જ્યારે 120માં આવે ને 120 પછી સિલેક્ટેડ 120 સિલેક્ટ થાય ને પછી ધીમે ધીમે પછી 50-60 ફિલ્મ પછી પાછા 20 ફિલ્મો એ થાય, એટલે સિલેક્શનનું ફેધર મળે તમને કે ઓફિશિયલી સિલેક્શન થઈ ગયું. તો ઓફિશિયલી સિલેક્શનનું જે ફેધર જોયું તો એ અલગ જ ખુશી હતી. અમારા એક ડાયરેક્ટર માટે છે ને પેલું કહેવાય ને કલાકાર માટે ટાળીઓ, ને ડાયરેક્ટર માટે જ્યારે એક અમારે ઇન્ટરનેશનલનો એક ફેધર મળે ને તો અમારા માટે એવું લાગે કે અમે અમારા પર એક સ્ટાર લાગી ગયો. એટલે પછી ધીમે રહીને પછી નોમિનેશન થાય, 10 ફિલ્મો નોમિનેટ થાય કે નોમિનેશન્સ આર તો નોમિનેશન્સ આરમાં બિલીવર વિન થઈ, અને એના જેટલી ખુશી મને અત્યાર સુધી કોઈ દિવસ થઈ નથી. અને એ બધું મારા ફાધરના પ્રતાપે છે કે શરૂઆતથી જ મને ખબર નહીં સિંહનું બચ્ચું આવું કંઈ કંઈ સિંહ બનાવી દીધો હતા કે નહીં ખબર નહીં, પણ આવું પપ્પાની એક પહેલેથી જ એ વટ જ અલગ છે પપ્પાનો. એટલે પપ્પાના સપોર્ટથી મમ્મીના સપોર્ટથી અને આપણે ધીમે ધીમે કામ કર્યું. હવે બિલીવર પછી બીજા એવોર્ડ પણ અમે ઘણા લીધા, ટેગોર ઇન્ટરનેશનલ એવોર્ડ લીધો અમે લોકોએ, વેનિસમાં એવોર્ડ લીધો, પણ વર્ચ્યુઅલ હતા એવોર્ડ એટલે આ વખતે લેવા નહોતું જવું પડ્યું, પણ વર્ચ્યુઅલ.
માણસના જીવનમાં જ્યારે સફળતા મળે છે ત્યારે ઈગો આવે છે, એટલે કે ઈ આવે છે ને ગો, એટલે માણસને ગો કરી નાખે છે. તમારા જીવનમાં કંઈક ઈગો આવ્યો હોય?
મસ્ત લાઈન હતી પહેલે તો, ઈગો યુઝ કરીશું કંઈક જગ્યા પર. ઈગો એટલે કેવું છે, ઈગો એટીટ્યુડ બધું પોઝિટિવ હોય તો સારું, એવું નેગેટિવ હોય તો તમને. ઈગો એટલે કેવું છે કે તમે જ્યારે કામ કરતા હોય ને, કોઈ પણ કામ કરતા હોય ને, ધારી હું ડાયરેક્શન કરું છું, રાઇટિંગ કરું છું, ડાન્સ કરું છું, કોરિયોગ્રાફી કરું છું, બસ લિરિક્સ રાઇટર છું, બસ બધું આપણે કરીએ છીએ, તો એનો મતલબ એ નહીં કે જ્યારે મને ઈગો આવી ગયો ને એટલે ત્યાં સ્ટોપ થઈ ગયો.
હા,
ત્યાં તમારી જે સ્કિલ છે ત્યાં સ્ટોપ થઈ ગઈ. જ્યારે મને એવું લાગે મને બધું જ આવડે છે તો તમે સ્ટોપ થઈ ગયા. જ્યારે તમે ઈગો નહીં રાખો ને શીખવાની વૃત્તિ રાખશો
ડે બાય ડે,
તો તમને શીખવાની જેવી વૃત્તિ રાખશો ને તો તમને બહુ બધું શીખવા મળશે.
બરાબર છે.
અને જ્યારે તમને આવડતું હોય એ શીખવાડવાની વૃત્તિ રાખશો તો પણ તમને આગળ બહુ કામ લાગશે. ઈગો અને એટીટ્યુડ તો હવે ના હોવું જોઈએ. એવી રીતના
તમે ડાન્સની તમારી જર્ની રહી છે, તો એ વિશે શું કહેવું છે તમારું?
ડાન્સ જો માણસ છે ને જીવનમાં બે વસ્તુથી આગળ વધતો હોય, મેં પહેલાં પણ કીધું છે કે એક એજ્યુકેશન, એનું ક્વોલિફિકેશન જે હોય કે તમે જે સ્કૂલિંગ કરો, કોલેજ કરો, એટલે તમે ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, આ એક માધ્યમ છે પૈસા કમાવાનું કે આગળ વધવાનું. અને એક માધ્યમ એવું છે કે તમને ભણવાનું તમને નથી ફાવતું તો તમારી પાસે એક કળા હશે બસ, જે તમને ભગવાન દરેક વ્યક્તિને કંઈક ને કંઈક એક વસ્તુ એવું આપે છે જેનાથી એ જો અંદર જોવે પોતાની જાતને તો કદાચ આગળ વધી શકે. તો એવું ભગવાને મારી અંદર એક વસ્તુ આપેલું હતું, ડાન્સ. તો એ ડાન્સ આપણે પહેલેથી જ આપણા મોહલ્લાથી કરતા આવ્યા ડાન્સ, એટલે કે ડાન્સ બહુ ભારે કરે એવું, એટલે બધા મને બારાતમાં નાચવા બોલાવતા હતા, મતલબ ડાન્સ કરવા માટે બોલાવે.
ઓકે,
એ રીતના ડાન્સની જર્ની ચાલુ થઈ હતી. એટલે મને ખબર પડી કે અચ્છા હું પણ ડાન્સર છું. પછી ધીરે ધીરે મેં એ ડાન્સને કોરિયોગ્રાફીમાં પલટી નાખ્યો, એટલે ડાન્સ કરવો અને ડાન્સની કોરિયોગ્રાફી કરવી
બહુ ડિફરન્ટ છે. મેં ઝૂમે નાચે ગાયની લાઈનમાં ઊભો હતો કોરિયોગ્રાફીની, આમ પેલું ઓડિશન લે, એટલે આપણે તો ગામડામાંથી ગયા એટલે આપણને થયું કે આ તો પેલી ટોપીવાળો ને ફાટલા પેન્ટવાળો ને આમ હિપહોપવાળો ને આપણે તો એકદમ દેસી ગયેલા, એટલે આપણને તો અહીંયા થોડુંક પણ આપણે પેલું કેવું ભરૂચવાળા મૂળ તો ભરૂચના ને, એટલે હિંમત તો ના જારીને આપણે ઓડિશન આપ્યું ને આપણે ઝૂમે નાચે ગાયમાં રનર અપ રહ્યા સરોજ ખાન મેમનો જજિંગમાં. એ પછી ધીરે ધીરે મને કામ મળતું ગયું ધીરે. તો મને કાંચી મૂવી, સુભાષ ઘાઈ સરની કાંચી મૂવીનું એક સોંગ મેં સંજીવ સરને અસિસ્ટ કર્યું. પછી ધીમે રહીને મેં જબ તુમ કહો એક મારું એમેઝોન પ્રાઇમ પર ફિલ્મ છે, તમે જોયું છો, એ મારું ઇન્ડિપેન્ડન્ટ નામ. ઓકે, એટલે કદાચ મને એવું લાગે ત્યારે સુધી ભરૂચ જિલ્લામાં તો લગભગ આઇનોક્સ થિયેટરમાં ઇન્ડિપેન્ડન્ટલી કોરિયોગ્રાફીનું નામ જોવું એ મારા માટે બહુ સુખદ અનુભવ હતો. અને હું પહેલો જ માણસ છે જે નામ મને પહેલું જોઉં, આખા ભરૂચ જિલ્લામાં પહેલું નામ જોઉં કોરિયોગ્રાફીમાં, એ સારો અનુભવ કહેવાય. એટલે જબ તુમ કહો કર્યું, પછી માય ફ્રેન્ડ્સ દુલનિયા કરીને એક ફિલ્મમાં અગેન સંજીવ સરને અસિસ્ટ કર્યું, કોરિયોગ્રાફી મેં સુહાની સી એક લડકી સ્ટાર પ્લસમાં, સિરિયલમાં પણ અજમાયું બધું. હા, એટલે આ રીતની મારી જર્ની રહી, પણ સારી જર્ની હતી. એ જર્ની થ્રુ હું ડાયરેક્ટર બની શક્યો, બાકી હું ડાયરેક્ટર ના બને. જો મારી અંદર એ ડાન્સનું જુનૂન ના હોત, ડાન્સનું પેશન ના હોત ને, તો કદાચ હું આજે હું ડાયરેક્ટર ના હોત.
મારો એક સવાલ છે, એક ડાન્સર,
એક જ છે સવાલ,
એક જ છે, પણ એક સવાલમાં ઘણું બધું તમારે કહેવાનું છે.
પાક્કું પાક્કું.
એક ડાન્સર, એક રાઇટર અને એક ડાયરેક્ટર, આ ત્રણ માટે આજે ઘણા બધા સ્કોપ્સ જેને કહેવાય એ નથી, એજ્યુકેશન સિસ્ટમ પ્રોવાઈડ નથી કરતી.
એ પોઈન્ટ બહુ સારો તમે કીધો ભાઈ. એ પોઈન્ટ, આ ફિલ્મ મેકિંગ કોર્સ છે ને, ફિલ્મ મેકિંગ એવું વસ્તુ છે ને કે એની અંદર એક જ એવો, આ એક જ એવું ઇન્ડસ્ટ્રી છે જેમાં આટલી બધી લાઈન ખુલે. તમને મને કહો, મને કહો બીકોમ થાઓ તો તમે પછી શું કરો આગળ, એમકોમ કરો કે સીએ કરો કે એમબીએ કરો, એટલે ઘણી ગાંઠી ચાર પાંચ લાઈન છે બસ ક્વોલિફિકેશનમાં, એટલે ક્વોલિફાઈડ થાઓ તમે એનાથી. જો એજ્યુકેટ તો તમને સ્કૂલ કોલેજ નથી કરી શકતી બોસ, તમને એજ્યુકેટ તમારું સંગત તમારી લાઈફ પોતે કરે છે, તમારા એક્સપિરિયન્સ કરે છે, તમને ક્વોલિફાઈડ કરે છે કોલેજ, સ્કૂલ કોલેજ બરાબર, લિટરેટ કરે છે, પણ તમને એજ્યુકેટ નથી કરી શકતું. એટલે એ જ વસ્તુ છે કે તમારા સવાલ જે તમે કીધું ને કે ફિલ્મ મેકિંગ, તો હું એ જ અપીલ કરીશ કે ફિલ્મ મેકિંગને પણ એક ગવર્મેન્ટના એક કોર્સ તરીકે આઈ થિંક કરવું જોઈએ. મતલબ ગવર્મેન્ટે આની પર, હા માસ કોમ્યુનિકેશન કે બધું ચાલી રહ્યું છે, પણ એટલું પ્રોપર રીતે દરેક જગ્યા પર દરેક છોકરાને પ્લેટફોર્મ મળે તેવું નથી. એટલે આજે 1600,000 સાહેબ ફીસ, 1600,000 અને 20-20 લાખ ફીસ છે બોમ્બેમાં આ ફિલ્મ મેકિંગ ને આ ને તે ને એક્ટિંગ ને આવું ને. એક્ટર બનવા માટે 1600,000 રૂપિયા હું ખર્ચી નહીં શકું, તમે ખર્ચી શકશો? નહીં ખર્ચાય ને. તો એ માણસ શું કરે? અને જ્યાં સારી ઇન્ડસ્ટ્રી છે, જ્યાં એફટીઆઈ જેવો, એફટીઆઈ જેવી ઓર્ગેનાઇઝેશન છે, ત્યાં ગ્રેજ્યુએશન માંગે છે. અરે તમે સચિન તેંડુલકરને એવું કહેશો કે ભાઈ તને રમતા આવડે છે એ મહત્વનું નથી, તારું ક્વોલિફિકેશન કેટલું છે? ભાઈ હું સિક્સર મારું છે એ અગત્યનું છે ને. તો હું એવું વિચારું છું કે એક એક્ઝામ રાખો, નો ડાઉટ એક એન્ટ્રન્સ એક્ઝામ રાખો કે જે એક્ઝામ પાસ આઉટ કરીને એડમિશન લઈ શકે. એના માટેનું 10મું પાસ હોવું કે બીકોમ હોવું કે ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા જરૂરી નથી ભાઈ. આ લાઈન જ આર્ટની છે અને એને તમે આ બધામાં ના મિક્સ કરો. એટલે આ રીતનું મારું કહેવું છે કે ફિલ્મ મેકિંગને બહુ જ લાઈનો, 22 લાઈનો છે સાહેબ. તમે લખો સ્ક્રિપ્ટ ટુ સ્ક્રીન, એમાં 22-25 લાઈનો આવી જાય મોટી મોટી, ને જે એકચ્યુઅલીમાં બીકોમ પાસ છોકરો હોય ને એના કરતાં વધારે કમાય મારો એડિટર. અને 9 ફેલ છે તો, એટલે એવું મારા હિસાબથી એવું કંઈક એસેન્શિયલ નથી કે તમારે ભણવું ને તમે ફિલ્મ મેકિંગ. ફિલ્મ મેકિંગ આર્ટ છે ને કલાને તમે ક્વોલિફિકેશન પર ના તોલો.
કોઈક એવી લાઈન કે જે કોઈ પણ વ્યક્તિ માટે જરૂરી છે જીવનમાં, નિષ્ફળતા હોય કે સફળતા હોય?
હું એક જ લાઈન કહીશ કે જીવનમાં દરેક પરિસ્થિતિ કે કોઈ પણ પરિસ્થિતિ તમારા જીવનમાં જે આવી રહી છે એના ખરીદદાર તમે પોતે જ છો. એટલે સૌથી પહેલાં તો બ્લેમ કરવાનું બંધ કરો. એ પરિસ્થિતિ કેમ આવી છે એના તમે જ જિમ્મેદાર છો, તો તમે કેમ કોઈને બ્લેમ કરી શકો? એટલે જીવનમાં જે પણ પરિસ્થિતિ આવે એનાથી શીખો અને પાછી ભૂલ રિપીટ ના કરો. અને સફળતા, એમ પણ મેં મારા ફિલ્મમાં કીધું છે કે સફળતાને માપી શકાતી નથી,
કે સફળતા મારાથી 10-15 કિલોમીટર દૂર છે એવું કોઈ ના આપી શકે, કે સફળતા 350 કિલોમીટર દૂર છે. 350નો આંકડો એટલા માટે કે 350 રૂપિયા લઈને ગયો તો 350 કિલોમીટર છે બોમ્બે. એટલે એ મારથી હું એવું કહી કહ્યું 350 કિલોમીટર છે ભાઈ સફળતા. ના બોસ, સફળતા તમે જ્યાં ઉભા ને ત્યાં છે. સફળતા 0 કિલોમીટર, એટલે જ મેં ફિલ્મ બનાવી હતી
સફળતા 0 કિલોમીટર.
નો વન કેન મેજર સક્સેસ.
યસ.
અને બાકી જે લાઈફની બાકી બધી શીખ છે, હું કંઈ એટલો બધો પેલો બાબા જ્ઞાની એવો નથી કે હું કંઈક શીખ આપી શકું, પણ મારા એક્સપિરિયન્સ થ્રુ
એક નાની ઉંમરે ઘણું બધું અચીવ કરી લીધું છે.
અચીવ એટલે હજુ જે મારે અચીવ કરવું છે ને એ નથી થયું,
પણ શરૂઆત થઈ ગઈ છે.
મજા આવે છે,
મજા આવે છે.
મેઇન શું છે કે મજા આવી જોઈએ.
ઘણા લોકો એવું છે કે ડાયરેક્ટરની લાઈફ એકદમ જલસાની હોય છે.
ના યાર, બહુ અઘરું પડે ભાઈ. નાના નાના બજેટોમાં કામ કરવાનું અને જ્યારે મોટું બજેટ મળે ત્યારે મોટું પ્રેશર. એટલે ડાયરેક્ટર એક એવી વસ્તુ છે ને કે શરૂઆતથી લઈને એન્ડ સુધી અગર એ ફિલ્મ સાથે રહેતો હોય તો એ ડાયરેક્ટર છે. એટલે એ મારા અગર મારી લેંગ્વેજમાં કહું તો ડાયરેક્ટરે સ્ટોરી જે ફિલ્મ છે ને એની માં છે, અને જે રાઇટર છે ને એનો ફાધર છે. હવે એ તમને કંઈક અલગ લાગશે પણ મારા હિસાબથી ડાયરેક્ટરમાં છે, કારણ કે ડાયરેક્ટર 9 મહિના પોતાની બેબીને પોતાની ફિલ્મને પેટમાં જન્મ આપે છે. પણ એ ફિલ્મને એ બેબીને લખી કોણ છે, એટલે કોના સ્પર્મ, બાપના સ્પર્મ હોય ને ત્યારે બેબી થાય ને, તો એ સ્પર્મ કોના છે, એ રાઇટરના છે, એટલે રાઇટર ફાધર છે. અને જે ડૉક્ટર છે એ પ્રોડ્યુસર છે, કારણ કે એ જ તો બેબી ડિલિવર કરે ને લાસ્ટમાં. એટલે મારા હિસાબથી મારી એની પર એક આખી ફિલ્મ આવી રહી છે, મ્યુટ ફિલ્મ સિનેમા. હા, બહુ મેટાફોર પર છે ને, મજા આવશે લોકોને જોવાની. મારો મારો એક આગલો પ્રોજેક્ટ પણ છે ધક્કા, ધ અલ્ટિમેટ મીલ. એમાં મેં આખું સિસ્ટમ વિશે કીધું છે, સિસ્ટમ, ગવર્મેન્ટ સિસ્ટમ.
ગવર્મેન્ટ રિવીલ નહીં કરે પણ એક તમે ધક્કો મારેલો છે સિસ્ટમ.
મેં સિસ્ટમને ધક્કો નથી માર્યો. અચ્છા, જે લોકો સિસ્ટમને ખાલી સિસ્ટમનો જ વાંક કરે જ ને એ લોકો માટે ફિલ્મ છે. અચ્છા, કે સિસ્ટમ તો તમે પોતે જ છો, એટલે એના પર છે આખી ફિલ્મ. મજા આવશે જોવાની. પણ પાઇપલાઇનમાં ઘણા પ્રોજેક્ટ છે, મતલબ અપકમિંગ પ્રોજેક્ટ બી ઘણા છે. ધક્કા મારું નેક્સ્ટ પ્રોજેક્ટ છે, મતલબ જે મારો કમ્પ્લીટ થઈ ગયો છે, પોસ્ટ પ્રોડક્શન કમ્પ્લીટ છે, બસ હવે એ રિલીઝ થવાના ફ્લોર પર છે. અને આગળ મારું આર્ટકાર નામનું એક ફિલ્મ છે, મારું એક ધ બુક ઓફ માય ગ્રેન્ડપા સિનેમા જે મેં કીધું, એટલે છે પાઇપલાઇનમાં ઘણા પ્રોજેક્ટ છે. પણ મજા આવશે, મજા આવે છે. ઓસ્કર લીધા વગર મરીએ નહીં આપણે.
ફિલ્મી જગતની જેમ વાત કરી અને એમની સફળતા પાછળના રહસ્યો જેમને કહ્યા, એ બધા આપણે એમને ખૂબ આભાર માનીએ છીએ. અને ફરીથી નવા એપિસોડમાં એક નવા વિશેષ વ્યક્તિને મળીશું. ત્યાં સુધી સાંભળતા રહો ચાલો વાત કરીએ, હું નિયો ઓન એમેઝોન મ્યુઝિક, ગાના જીઓ સાવન એન્ડ એપલ પોડકાસ્ટ. થેન્ક યુ. બસ હવે આ જે ક્ષણો પસાર કરી અને આપણે એક કેમેરામાં કેદ કરીશું એક સેલ્ફી દ્વારા, તો ક્ષેત્રે આપણે એક સેલ્ફી લઈશું.
અરે 100% કેમ નહીં.